પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 397 થી 399 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 66.
ઢીલા પડી જાય છે, સૂકા પડી જાય છે, મોડા પડી જાય છે, એ આ બોલનો વિષય છે. ચોથી નીતિ છે, પોતે પોતામાં ગયો, એક તો બુદ્ધિ તૂટી ગઈ એટલે બધા રસ ઢીલા પડી ગયા. પોતામાં ગયો એટલે પોતામાં લીન થયો, શુદ્ધ ઉપયોગ પૂર્વક પોતામાં લીન થયો, અથવા ઉપયોગ આત્મામાં ડૂબી ગયો ત્યારે રાગથી અનાદિથી રાગ સાથે જે એકત્વ બુદ્ધિ હતી એ છૂટી ગઈ, છૂટી ગઈ. અને તે વખતે તમામ પ્રકારના, સમસ્ત પ્રકારના બધા રસ ઢીલા પડી ગયા. સંયોગ દર્શનનું આ અંતરંગ સ્વરૂપ છે. સામાન્ય રીતે એમ વિચારે કોઈ કે સંયોગ દર્શન તો સાચા દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધીએ, નવતત્વને માનીએ, શાસ્ત્રના સિદ્ધાંતને અમે માન્ય કરીએ એટલે સંયોગ દર્શન તો થાય, પણ પછી વિશેષ પુરુષાર્થ કરીને સંયમ ધારણ કરવો જોઈએ. પણ સંયોગ દર્શનમાં જ બધા રસ ઢીલા પડી જાય છે. સંયોગ દર્શન થતાં સમસ્ત રસ ઢીલા પડી જાય છે એવું જે સંયોગ દર્શનનું અંતરંગ સ્વરૂપ એ સમજ્યા વિના અને એ સ્થિતિએ આવ્યા વિના, કહેવાનો મતલબ એ છે કે સંયોગ દર્શનમાં આવીને સંયોગ દર્શન પૂર્વક વિભાવરસ જે સમ્યક પ્રકારે ઢીલા પડવા જોઈએ, મોડા પડી જવા જોઈએ, એ થયા વિના કોઈ સંયમ ધારણ કરે તો એને કદી સંયમના ધારણ કરવાથી જે લાભ થવો ઘટે તે થાય નહીં. ઉલટાનો મેં સંયમ ધારણ કર્યો છે એવી અહમ બુદ્ધિને નુકસાન થઈ જાય. જેમ એવું શાસ્ત્ર જ્ઞાનમાં છે, જેને ચારિત્ર ગુણનો ક્ષોભ સમજી પ્રકારની મંદતા થઈને કોઈ સંયમ ધારણ કરે છે એ ચારિત્ર ગુણના પર્યાયને વિકસિત થાય તે પ્રકારનું. એવી જ રીતે જ્ઞાન ગુણના ક્ષોભસમથી ક્ષોભસમ વાળો મતિશ્રુત જ્ઞાની જીવ મતિશ્રુતને શુદ્ધોપયોગમાં લાવીને આત્મામાં ન લગાવે, એ ક્ષોભસમનો ઉપયોગ આત્મામાં ન થાય તો એ ક્ષોભસમ અનેક પ્રકારે શાસ્ત્ર જ્ઞાનને તો ધારણ કર્યા વગર નહીં રહે, કેમ કે એનામાં શક્તિ છે. વ્યક્ત થયેલી જ્ઞાન ગુણની એ શક્તિ છે, ઉગાડ છે, એ શાસ્ત્રના સિદ્ધાંતને સમજ્યા વિના નહીં રહે. હવે એ સિદ્ધાંત સમજીને આત્મજ્ઞાન ન કરે અથવા આત્મજ્ઞાનના પ્રયાસ પૂર્વક સમજવાનો પ્રયત્ન ન કરે તો એને પણ એ સમજણમાં અહંપણું આવ્યા વિના જેમ પેલાને સંયમમાં અહમ બુદ્ધિ થાય એમ આને જ્ઞાન મદ થયા વિના જ્ઞાન નો મદ છે, અભિમાન છે. અથવા જેમ તે ચારિત્ર ગુણમાં વિપર્યાસ રહે છે તેમ અહીંયા જ્ઞાનમાં પણ વિપર્યાસ રહે છે. એટલે આ વાત લેવામાં આવે છે. આપણે ત્યાં ગુરુદેવની કૃપાથી આ વિષય ઉપર વધારે વજન છે. એ તો વારંવાર કહેતા એ વગરના ત્યાગ, આવા સમ્યક દર્શન વગરના ત્યાગ વિકરાંગના નિંદા છે. અને સમ્યક દર્શન એટલે એ ચારિત્ર નહીં પણ કુચારિત્ર છે. સમ્યક દર્શન વિનાનું શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નહીં પણ કુજ્ઞાન છે. જેમ દુનિયાદારીના જ્ઞાનથી વેપાર ધંધા અને કારખાના જ્ઞાનના જ્ઞાનથી જીવ ચાર ગતિમાં રખડે છે સમ્યક દર્શન વિના, તેમ જ બરાબર આવા શાસ્ત્રના કુજ્ઞાનથી પણ જીવ ચાર ગતિમાં રખડે છે સમ્યક દર્શન વગર. આ વજન ગુરુદેવશ્રીએ બહુ આપ્યું અને આ ગ્રંથમાં તો બહુ સાદી ભાષામાં આ વિષય પર વજન છે કે જો સમ્યક દર્શન થાય છે તો શુદ્ધોપયોગ થવાનો પ્રકાર એ છે કે ઘણા સ્વભાવના અપૂર્વ રસથી જ શુદ્ધોપયોગ આવે છે. સ્વભાવનો એવો કોઈ રસ ચડે છે ત્યારે એ શુદ્ધોપયોગ પરણે છે. અને એવા ચૈતન્ય રસમાં આવતા વિભાવ રસ મોળા ન પડે, વિભાવ રસ ફીકા ન પડે એવું કદી બનતું નથી. બધા રસ ઢીલા પડી ગયા એમ કોઈ બીજું તો ત્યાં સ્વરૂપનો રસ પ્રગટતા વસ્તીના સ્વરૂપ સાથે છે. સ્વરૂપ રસ કહો, આત્મરસ કહો, ચૈતન્ય રસ કહો, એ ચૈતન્યનો રસ પ્રગટતા અન્ય રસમાં અનંત મોળાશ આવી. જો કેવા શબ્દો વાપર્યા છે, અન્ય રસ મોળા પડી ગયા નહીં પણ અનંત મોળાશ આવી. જ્યારે તે રસ મિથ્યા દર્શનમાં વિભાવ રસ ચીકણો હતો ત્યારે એમાં અનંત ફીકા હતી એમ લેવું છે. એ રાગની અનંત ફીકા સમ્યક દર્શન ચૈતન્યના રસમાં ચડ્યો ત્યાં એને અનંત ફીકા આવી ગઈ, અનંત મોળાશ આવી ગઈ. અનંતાનું મંદિર જોયું ને, જે કોઈ કસાય છે એમાં અનંતાનું મંદિરનો પ્રકાર નથી. પછી ક્રોધ માન માયા લોભ ગમે તે પ્રકાર હોય પણ એમાં અનંતાનું મંદિરનો પ્રકાર રહેતો નથી. એનો અર્થ કે અનંત મોળાશ આવી ગઈ છે, થોડી આવી છે એમને. એ સમ્યક દર્શનનું સ્વરૂપ અંદરનું છે. ખરેખર વિકાસ છે ને એ અંદરનો વિષય છે. સ્વરૂપનો રસ પ્રગટતા અન્ય રસમાં અનંત મોળાશ આવી. ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો. ત્યાં પણ અનંત શબ્દ લીધો, જ્યાં ભીંડ પડ્યો અને સર્વદ્રવ્ય ભાવથી ભીંડ પડ્યો એમ છે. એમ નથી કે શ્રદ્ધાએ ભીમ પડ્યો, શ્રદ્ધાથી ભીમ પડ્યો, જ્ઞાનથી ભીમ પડ્યો અને ચારિત્રથી પણ ભીમ પડ્યો. ધર્મ તો સમ્યક દર્શન ચારિત્ર રૂપ રીતે છે કે નહીં? ન્યારો બધાથી ન્યારો થઈ જતા લીધો છે ને શ્રીમદજી, સર્વ અવસ્થા નિર્વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય ચૈતન્ય લક્ષણ દ્વારા સદાય મોજુદ એવું જે ચૈતન્ય લક્ષણ પ્રગટ રૂપ છે, પ્રગટ રૂપ ચૈતન્ય જે પ્રગટ ચૈતન્યમય જણાય છે, તેનાથી કોઈ પણ અવસ્થા હોય તો પણ એ ન્યારો ને ન્યારો અંદરમાં જુદો ને જુદો જણાય છે, જુદો છે તેથી જુદો જણાય છે, જેને જુદો નથી તેને અનંતી શિકાસ છે, રાજની વિકત્વ બુદ્ધિ છે એટલે અનંતી શિકાસ છે એટલે જુદો પડતો નથી, એ અનંતી શિકાસ મટી છે, પર સાથેના રાગ સાથેના જોડાણની અનંતી શિકાસ મટી છે, ત્યારે ભિન્ન છે તે ભિન્ન ભાષવા લાગે છે, ભિન્ન છે પણ ભિન્ન ભાષતો નથી, એ એની પોતાની પર પદાર્થ પ્રત્યેની અનંતી પકડ છે, શિકાસ છે એટલે અનંતી પકડ છે, ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંત ઘટી ગયો, એને સંસારમાં દાખલ થવાનો, સંસારમાં પરિભ્રમણ થવાનો બધો રસ એનો ઘટી ગયો છે, એનો સંસાર મર્યાદિત થઈ ગયો, એ ક્ષણના સંયોગ દર્શનમાં અનંત સંસાર કપાઈ ગયો, એવું શું થયું કે સંસાર પ્રત્યેનો જે રસ હતો અનંતો એનો ખલાસ થઈ ગયો, ઘટી ગયો છે, અને પરિણામની દિશા આખી પલટી ગઈ. આ દિશાની કિંમત છે, દિશા અપેક્ષાએ એને સમ્યક વિશેષણ લાગે છે કે એના શ્રદ્ધાનુદાન આચરણના પરિણામને સમ્યક કહેવામાં આવે છે. રાગ રહ્યો છે, અલ્પજ્ઞતા રહી છે, છતાં જ્ઞાનને સમ્ય જ્ઞાન એવું વિશેષણ લાગે છે, અને મિથ્યા જ્ઞાન કહી શકાય, એના ચારિત્રને કુચારિત્ર કહેવામાં આવી શકતું નથી, એ સમ્યક ચારિત્ર મન છે, ભલે જગન્ય ભાવે છે તો પણ એનું મિથ્યાત અને વિપરીતતાના વિશેષણનો ત્યાં પરિહાર થઈ ગયો છે, નાશ થઈ ગયો છે. ખરેખર આ રીતે સ્વદ્રેવના જોરમાં, સ્વદ્રેવની અધિકતામાં મુખ્ય ફેરફાર છે રસનો છે, અને મુખ્ય ફેરફાર છે દિશા બદલાની છે એનો છે. પરિણામનો પ્રવાહ, અનંત ગુણના પરિણામનો પ્રવાહ અંતર્મુખ શરૂ થઈ ગયો છે, અને બહિર્મુખ જેટલો ભાગ રહ્યો છે એ ઘટતો જ છે, એ નિર્બળ થઈ ગયો છે, જર્જરિત થઈ ગયો છે, નાશ થવા પ્રત્યે એની સ્થિતિ બની ગઈ છે, અને જે અંશ આખી દિશાનો અંતર્મુખનો થયો એ પૂર્ણ થવા પ્રત્યેની એની તૈયારી થઈ ગઈ છે, આની નાશ થવાની તૈયારી થઈ ગઈ છે, આની પૂર્ણ થવાની તૈયારી થઈ ગઈ છે. એવું દિશા ફેર થતા આખું દ્રવ શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે. રાજમલજી એવા શબ્દો વાપરે છે કે સંયોગ દર્શન થતાં આખું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પ્રણમી ગયું છે. કેટલાક વિદ્વાનો શું કરે છે કે એને શાસ્ત્રમાંથી આ વિષય સમજવા મળે છે, અને એ સમજીને એની મુખ્યતા નથી આવતી, એટલે એ સ્થિતિમાં પ્રથમ એને પ્રવેશ કરવો જોઈએ, એ પ્રવેશ કરવા સંબંધીનો કોઈ પુરુષાર્થનો ચાલતો નથી. પછી એમ કે સમ્યક દર્શનને સોમગઢવાળા બહુ મહત્તા આપે છે, પણ વધુ મહત્તા તો ચારિત્રને આપવી જોઈએ, કેમ કે ચારિત્ર તેનાથી આગળનો વિશેષતા વાળો ભાવ છે, મહત્તા વાળો ભાવ છે. એને પહેલેથી ગૌણ કરી નાખો, હજી આવ્યા પહેલા એ વાત કાંઈ અમને બરાબર લાગતી નથી. પણ શરૂઆત તારે ક્યાંથી કરવી છે એ વિષય છે. એ પહેલા એને મુખ્યતા આપીશ તો પણ શું કરવાનું, એ દશામાં તારો પ્રવેશ અક્રમે થાય એવું તો કઈ બનવાનું નથી. આમ તો સમજણમાં ભલે ન્યાય નય જ્ઞાન નાય વય ઉપાધિનું જ્ઞાન નય જ્ઞાન ન્યાય જ્ઞાન બધું ભલે ચોખ્ખું દેખાય પણ ગડબડ આવી હોય છે. સમજણ છે પ્રથમ યથાર્થ સમજણમાં આખો ભવિષ્યનો જેટલો કોઈ સમ્યક પુરુષાર્થ છે તે ગર્ભિત છે. સોગાનીજીનું આ એક પત્રમાં વચન છે, પ્રથમ સમજણમાં ભવિષ્યનો સમ્યક પુરુષાર્થ ગર્ભિત છે. આખો જે ભવિષ્યનો પુરુષાર્થ છે એ સમજણમાં ગર્ભિત લીધો છે, અને તેથી ગુરુદેવ શ્રી વારંવાર સમજણ ઉપર જોર આપે છે કે તું સમજણ બરાબર કર. આ સમજણ કરાવવા અર્થે 45 વર્ષ સુધી પરિશ્રમ કર્યો એ કર્યો. આમ છે મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો. એ પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ થાય. તુચ્છ થાય શું કહે છે? આગળ લીધું ને કુતૂહલનો વિષય લીધો, એ કુતૂહલ છે એટલે રુચિ નથી એમ લીધું. એનો બીજો અર્થ એ થાય છે કે જીવને બાહ્ય સંયોગ અને બાહ્ય પદાર્થની મહિમા છે, અને એ મહિમા જ્યાં સુધી સમ્યક પ્રકારે ઘટતી નથી એટલે સ્વરૂપના મહિમા પૂર્વક એ મહિમાનો અભાવ થતો નથી ત્યાં સુધી એને બાહ્ય સાધનો બાહ્ય વૈભવ બાહ્ય પ્રસંગ એમાં તુચ્છતા એને આવતી નથી. શું કહે છે કે મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો. મારો જે પરમ સ્વભાવ ભાવ છે, જે સ્વભાવ પરમેશ્વર પદ સ્વરૂપ છે, સાક્ષાત પરમેશ્વર પદ સ્વરૂપ છે, એને મેં ગ્રહણ કર્યો એટલે એ રૂપ છે એવો મેં અનુભવ કર્યો, એને ગ્રહણ કર્યો. જે સ્વરૂપે છું એ સ્વરૂપે મને પોતાને મેં અનુભવ્યો એટલે મારા સ્વરૂપનું ગ્રહણ કર્યું. એવા મારા સ્વરૂપ આગળ તે પરમ ભાવ એટલે એવા મારા સ્વરૂપ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. ત્રણ લોકમાં દેવલોકના વૈભવ આવી ગયા, મનુષ્યના ચક્રવર્તીના વૈભવ આવી ગયા, પછી નીચે નાગેન્દ્ર વગેરે પાસે કાં એવો વૈભવ છે ને, સૌથી બહારમાં પૌગોળિક વૈભવ દેવલોકમાં છે. કેમ કે ઉત્કૃષ્ટ પુણ્યના ભોગ્ય સ્થાનો દેવલોકમાં તો સ્વર્ગ ને 5 અનુત્તર વિમાન ઉપર એમાં આવેલા છે. મારા પરમ સ્વભાવ આગળ ત્રણ લોકનો વૈભવ સુખ છે એની અધિકતા છે એમ તો નથી, એની બરાબરી પણ નથી. અધિકતા તો એક બાજુ રહી, બરાબરી પણ નથી, પણ સુખ છે. ભલે પાંચેન્દ્રિયના વિષયોની અસંખ્ય પ્રકારની વિધવિધતા હો તો પણ એમાં ક્યાંય સુખ ને શાંતિ છે, ત્યાં આનંદ નથી, સુખ નથી, શાંતિ નથી, તૃપ્તિ નથી. અથવા તે આત્માથી રહિત હોવાથી ખરેખર આત્માને એને કાંઈ લેવા દેવા નથી. પણ આ જીવે મહિમા આપી છે એટલે એની તીક્ષતા બતાવવામાં આવે છે. ત્રણ લોકનો વૈભવ તીખ છે, બીજું તો શું, પણ મારી સ્વાભાવિક પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ હું દ્રવ દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી, અપેક્ષા નથી. અહીંયા એમને પણ કહી શકે છે, પણ છતાં અહીંયા વિષયને સ્પષ્ટ કરવો છે એટલે અપેક્ષા કહી જ કહે છે. બીજું તો શું, જે સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયને શાસ્ત્ર પણ વખાણે છે, જે નિર્મળ પર્યાયને જ્ઞાનીઓ પણ વખાણે છે, છતાં મારા પરમ ભાવ દ્રવ દ્રષ્ટિ છે ને, મારા પરમ ભાવની દ્રષ્ટિ, દ્રવ દ્રષ્ટિ એટલે પરમ ભાવની દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે તે જ હું છું એવા મારા સર્વોત્કૃષ્ટ ભાવ પાસે સર્વ પ્રકારની નિર્મળ પર્યાય પણ અપરમ ભાવે છે. પરમ ભાવ નથી એ બધું, મોક્ષનું પર્યાય હોય તો પણ અપરમ ભાવે છે, તે મારી નથી લ્યો. ઠીક, નિર્મળ પર્યાય મારાથી અનંતમાં ભાગે છે એમને લીધું, એ નિર્મળ પર્યાય પ્રગટ થયું તે પણ મારી નથી. આમાં ન્યાય શું છે કે જેમ કોઈ પરદ્રવ્યને લક્ષે, પરદ્રવ્યના આશરે રાગની ઉત્પત્તિ થાય છે, એમ પર્યાયના આશરે પણ રાગની ઉત્પત્તિ થાય છે. તેથી શુદ્ધ પર્યાયનો પણ આશ્રય કરવાનો નિષેધ છે. જો પરદ્રવ્ય ભિન્ન છે અને આશ્રય કરવા લાયક નથી તો શ્રીકાળી સ્વદ્રવ્યની દ્રષ્ટિમાં વર્તમાન પર્યાયનો સમાવેશ નહીં હોવાથી અને એ ત્રિકાળી દ્રવ્યની એ રીતે સમાપ્તિ હોવાથી, મર્યાદિતતા હોવાથી, એની મર્યાદા ત્યાં પૂરી થતી હોવાથી પર્યાયન તેમાં ભળતો નથી, તેને દ્રવ્ય સ્વભાવ કહે છે. અને જેની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે એ દ્રવ્ય સ્વભાવ એક સમયની પર્યાય વિનાનું દ્રવ્ય છે અને ત્યાં એ પૂરું થાય છે, એની પરિપૂર્ણતા ત્યાં આવે છે. એમ નથી કે એક સમયની મોક્ષ પર્યાય ભળે ને મળે ત્યારે એની પૂર્ણતા ને નહીં કરે, એની પૂર્ણતા નહીં. એવી અપેક્ષા ત્રિકાળે પરિપૂર્ણ પરમાત્માને નથી, એમ છે એની એને અપેક્ષા નથી. રાગની તો ઉપેક્ષા એકાંતે સર્વત્ર કરાવી છે. મોક્ષ માર્ગમાં અધ્યાત્મના પ્રકરણમાં રાગની ઉપેક્ષા તો સર્વત્ર કરાવવામાં આવે છે, કેમ કે એ તો મલિન ભાવ છે. પણ શુદ્ધ નિર્મળ ભાવ છે એની પણ અપેક્ષા કરાવી નથી કે તમે એની રાહ જોજો, એની અપેક્ષા કરજો. ભલે પર્યાય અપેક્ષા એ તારું તે પ્રયોજન છે એ અમારા ખ્યાલમાં છે, કહેનારને પણ પ્રયોજનની દ્રષ્ટિ બરાબર યથાયોગ્યપણે યથાર્થપણે વર્તે છે. અને કહે છે કે જ્યાં પ્રયોજનની સિદ્ધિ છે ત્યાં પણ ખરેખર મારાપણું કરવું એ હું સમ્યક દર્શનમાં સમ્યક દ્રષ્ટિવંતને થતું નથી. જગત ના વૈભવ તો ક્યાંય રહી ગયા, બીજું તો છું પણ મારી સ્વાભાવિક પર્યાય મારે કહે છે ને મારે નથી એમ જુઓ કેવી રીતે વાત આવે છે. મારી સ્વાભાવિક પર્યાય એમ કહું ભાષા એમ આવી કે મારી સ્વાભાવિક પર્યાય મારી નથી એટલે એક અપેક્ષા એ મારી ગણાય છે, વ્યવહારે મારી કહેવાય છે. વ્યવહારનો વિષય છે ને, તો પણ તે દ્રવ્ય દ્રષ્ટિના જોરથી દ્રષ્ટિ એને પોતાપણે નહીં સ્વીકારતી હોવાથી અને માત્ર દ્રવ સ્વરૂપને સ્વસ્વરૂપે સ્વીકારતી હોવાથી એના બળમાં એની વિશેષતામાં એના જોરમાં એ મારી નથી એમ કહેવું, એમ પરિણમવું, એમ કહેવું એટલે એમ શ્રદ્ધાના જોરમાં એમ પરિણમવું એ સમ્યક છે, યથાર્થ છે અથવા સમ્યક છે. એ પ્રકાર ત્યાં ઉપસાયો છે, સમ્યક નો એ પ્રકાર ત્યાં ઉપસાયો છે. મારો દ્રવ સ્વભાવ અગાધ છે અને અમાપ છે, જે ત્રિકાળી સ્વભાવ ભાવ છે, જે સદ્રસ એવો ધ્રુવ ભાવ છે, જેમાં અનંત ગુણ નો અગાધ ખજાનો ભરેલો છે. અગાધ લીધો ને, અગાધ એટલે જેનો તાગ ન આવે એને અગાધ કહે છે. નીચે જેને કર્યું ન મળે એને અગાધ કહેવામાં આવે છે. અમર્યાદિત છે અને અમાપ છે, એનું માપ કોઈ રીતે કોઈ ઉપમાથી કોઈ દ્રષ્ટાંતથી કોઈ તર્કથી એનું માપ આપી શકાતો નથી. અમાપ છે એમ કહીને રહી જવું પડે છે. મારો દ્રવ સ્વભાવ અગાધ છે, જેવો ક્ષેત્રાત્મ છે, જેટલું સ્વદેહ છે, સ્વદેહ પ્રમાણ આત્માનું સ્વક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં સ્વભાવ સામર્થ્ય કેટલું છે, ક્ષેત્ર મર્યાદિત દેખાય છે, અત્યંત મર્યાદિત ક્ષેત્ર છે, તો પણ એમાં સ્વભાવ સામર્થ્ય કેટલું છે, અમર્યાદિત સ્વભાવ સામર્થ્ય. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા, એ દ્રવ સ્વભાવ ભલે વેદાતો ન હોય એમ કે છે. અને વેદન ભલે એક સમયની નિર્મળ પર્યાયનું હો ભલે હો એ પણ ખ્યાલમાં છે, કેમ કે એક ન્યાય એવો છે, વેદનનો ન્યાય છે અને પરમાગમ સારી લીધો છે. સાંસણ કર્યું છે કે મોઢે યાદ છે યાદ દર્શન એ ન્યાયને આંખ લીખો છો પાછળ સાંસણમાં મેં તો પૂરો કર્યો સ્વાધ્યાયમાં 110 જેટલા 100% ને પણ 10% એટલા મુદ્દા તારી વાત જુદા. 1000 માંથી 100 એમાં એવો એક ન્યાય છે એની અંદર જે વેદન છે એની પણ મુખ્યતા છે એવું એક ન્યાય છે. એને તું ગૌણ કરીશ નહીં હો એમ કરીને કહ્યું, પણ એ એક આખો બીજો વિષય છે આખો. કેમ કે જેટલો વેદાય છે વેદનમાં જેટલું વેદન આવે છે એટલો જ અનુભવ છે, અને ત્યાં તેને આત્મા કહ્યો છે. એ વેદનની અપેક્ષા એ તો સ્વભાવ પણ ગૌણ છે એવું ત્યાં વિષય લીધો છે. મલાડમાં જે પ્રવચન લીધું ને છેલ્લું જન્મજયંતિમાં છેલ્લા પ્રવચનો આવ્યા, અલિંગ્રહણ 172 ગાથા પ્રવચન થાય એના 20મા બોલ ઉપરનો આ પ્રવચન છે. એ ન્યાય છે. દ્રવ સ્વભાવથી નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય છે આત્મા છે એમ કરીને દીધું છે. પણ એ બીજી વાત છે. અહીંયા પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા એક સમયની નિર્મળ પર્યાયનું વેદન છે. એ વેદન ગૌણ થઈ જાય છે અને જેમ નિશ્ચય એમ કહેવામાં આવે છે. એ દ્રવ સ્વભાવની પાસે એની કોઈ વિશેષતા નથી એવી, કેમ કે દ્રવ સ્વભાવ છે એનું વજન પર્યાય ઉપર છે. પર્યાય ઉપર જેની અસર છે એ દ્રવ સ્વભાવની અસર છે, અને સ્વભાવનું લક્ષ થતાં વેદન આવ્યું છે. વેદન આવ્યું છે એટલે આવિર્ભૂત થયું છે. વેદન તિરોભૂતપણે તો બધાને હોય જ છે, આવિર્ભૂતપણે નથી એમ કહો, એમાં અનર્પિતપણે એમ આવી જાય છે કે તિરોભૂતપણે બધાને હોય છે. એની હૈયાતી છે, હોય છે એટલે એની હૈયાતી છે, મોજૂદગી છે, પણ તિરોભૂતપણે છે એટલે છે છતાં જેની ખબર પડતી નથી એને તિરોભૂત કહ્યું. પણ નથી એમ એનો અર્થ છે, એ આવિર્ભૂત ત્યારે થાય છે કે વિતરાગી પરિપૂર્ણ વિતરાગી સ્વભાવમાં અહમપણું થતા અને તે પણ આખા શ્રદ્ધાના પરિણામથી અહમપણું થતા નિર્વિકલ્પ પ્રતીતિ એની આવતા કે હું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છું, ત્યારે એ વેદન સતેજ થાય છે. જેમ કોઈ જ્યોત સતેજ થાય ત્યારે વધારે પ્રકાશમાન થાય છે, તેમ આચ્છાદિત થયેલી તિરોહિત થયેલી જ્ઞાનની જ્યોત એ સ્વરૂપ શ્રદ્ધાના કાળમાં સતેજ થાય છે, અને જે રાગને કારણે એ આચ્છાદિત થતી હતી એ રાગનો ઉદ્ભવ બંધ થાય છે, રાગનો પ્રાદુર્ભાવ ઉત્પાદ બંધ થાય છે. તેથી એની આદસ્ય એની હોવાનો સવાલ રહેતો નથી. ત્યારે તે પ્રગટપણે વેદવામાં આવે છે. એવું જે વેદન, એ વેદનમાં જે છે તે એમ કહે છે કે ભલે હો એમ કરીને ગૌણ કરે છે, પણ દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા લખી. પ્રસિદ્ધ એટલે શું છે કે એને આવરણ નથી, સ્વભાવને આવરણ નથી. આવરણ અને નિરાવરણ થવું એ પર્યાયને લાગુ પડનારો વિષય છે. આવરણ અનાવરણનો વિષય ત્રિકાળુદ્ર સ્વભાવને લાગુ પડતો નથી, એટલે પ્રસિદ્ધ છે. અને અવેદક છે એટલે વેદન પર્યાયનું છે, અને દ્રવ સ્વભાવ વેદનમાં વેદન છે, દ્રવ સ્વભાવમાં વેદન નથી એટલે એ વેદાતો નથી. એ તો અભેદપણે સ્વપણે લક્ષમાં રહે છે, મુખ્યપણે એ લક્ષમાં રહે છે, ત્યારે પર્યાયનું વેદન ઉપસી આવે છે, જે હતું તે ઉપસીને બહાર આવે છે. દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય? ચૈતન્યનો મહિમા લાવી બધાથી પાછો ફરી જીવ પોતા તરફ વળે. કે આવી જે દ્રવ દ્રષ્ટિ છે, દ્રવ સ્વભાવની જે દ્રષ્ટિ છે, તે ક્યારે પ્રગટ થાય છે? અથવા શ્રદ્ધાન ક્યારે પ્રગટે છે? દ્રષ્ટિ કહો કે શ્રદ્ધાન કહો, એ ત્યારે પ્રગટે છે કે ચૈતન્યનો મહિમા આવે છે ત્યારે? પોતાના સ્વભાવનો ઓળખાણથી, ઓળખાણપૂર્વક, નિર્ણયપૂર્વક, અવભાષણ પ્રતિભાષણપૂર્વક અપૂર્વ મહિમા આવે છે ત્યારે જીવને બધાનો મહિમા ટળી જાય છે, તે બધાથી પાછો ફરે છે અને જીવ પોતા તરફ વળે છે. ત્યારે જીવ પોતા તરફ વળે ત્યાં સુધી ચૈતન્યના મહિમાપૂર્વક બધાથી પાછો ફરતો નથી, ત્યાં સુધી એને અંદરમાં વળવાની ઈચ્છા હોય તો પણ કામ લાગે. તેથી જ્યારે જ્યારે એને અન્ય પદાર્થનો મહિમા આવે ત્યારે એને સાવધાન અંદરમાંથી જોવું જોઈએ. કોઈ જગતના રજકણો મહિમાને પાત્ર નથી, જગતના રજકણો મહિમાને લાયક નથી. એનો મહિમા કરતા તને અનંતુ દુઃખ છે એમ કહે છે. ભલે તને અત્યારે ન દુખાય, પણ તું એનો વિશ્વાસ કરીને મહિમા લાવે છો કે આ મને આધારભૂત છે, આનો મને આધાર છે, આ બધું છે ને, આ બધું છે ને, એનો જે આધાર છે એ વિશ્વાસ તને આઘાત પહોંચાડશે. એ દગો થાય ત્યારે આઘાત પહોંચાશે ને. એ પરમ મિત્ર હોય અને એવો એના ઉપર પૂરો વિશ્વાસ મૂકતો હોય. એક માણસ પાસે માનો કે લાખો કરોડોની દોલત છે, એને એમ થયું કે આ દ્રષ્ટિ ભલે સ્વામી પૂર્ણ નથી, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા હતા.
પર છે
એમાં બધું આવી ગયું. આનો જ વિસ્તાર કરવા માટે બધો વિસ્તાર કર્યો છે. આ જ વાતના વિસ્તાર માટે બધી વાત લીધી છે. જો ટૂંકું પકડે અને મુખ્ય વાત પકડે આ, તો એને કઈ બહુ વિચાર કરવા પડે એવું કઈ છે. બીજું ન સીધો ટૂંકું પકડી શકતો હોય તો બીજા બીજા વિચારથી પણ આ જ એને પકડાવવામાં આવે છે. એટલી વાત એને એ વિષય કરતું નથી. એનો વિષય તો પરિપૂર્ણ ભોગનાયક આત્મા છે. હવે તે જ કાળે અનુભૂતિમાં જ્ઞાન પરિણતિ દ્રવ તેમજ પર્યાયને જાણે છે. જ્ઞાનનો વિષય એવો પરિપૂર્ણ ધ્રુવાત્મા પણ છે, અને જે અર્થ સ્થિતિમાં ઉત્પન્ન થયેલી એવી પર્યાય પણ છે. એટલે એમ કહે છે કે જ્ઞાનમાં એમ સમજાય છે, જ્ઞાનમાં એમ જણાય છે કે મને સ્વાનુભવ શક્ય છે. મારા ત્રિકાળી ધ્રુવ સ્વભાવના સ્વરૂપનું મને આત્મજ્ઞાન થયું છે. મારા સ્વરૂપનું મને જ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાન થયું છે. તે મારા મૂળ સ્વરૂપનું જ્ઞાન હોવા ઉપરાંત મારી દશા કેવી વર્તે છે, શું વર્તે છે, એનું પણ મને જ્ઞાન છે. અને એ બંનેનું જ્ઞાન હોવા છતાં એ પર્યાયનું જોર છે ઉત્પન્ન થયેલી અનુભવની દશા ઉપર રહેતું નથી. પણ એકલા સ્વદ્રવ અથવા જે દ્રષ્ટિનો વિષય ભવદ્રવ છે, પરિપૂર્ણ દ્રવ છે, એના પ્રત્યે એની દિશા બતાવે છે. પ્રત્યે કરીને એના પ્રત્યે અંતરંગમાં દીપ જાય છે, એનું બળ જાય છે, જોર જાય છે, એ દ્રવ પર જોર જાય છે. આ હું છું એમ એનું જોર જાય છે. જેમ મિથ્યા દર્શનમાં આ બધું છે એના ઉપર જોર જાય છે. પોતાને છોડીને આ બધું છે એના ઉપર જોર જાય. આમ છે, આમ છે, આમ છે, એની વિવિધ પ્રકારે જેટલા સંયોગમાં પોતે સંબંધ ધરાવતો હોવાનું માને છે, ભલે થઈ શકશે એના ઉપર એનું જોર છે. આ બધું છે, આ બધું છે, આ બધું છે, આ બધું છે. એમાં આખો આત્મા એનો બાદરી જાય. અહીંયા સ્વાનુભવ થતા, દ્રષ્ટિ પ્રગટ થતા જ્ઞાનમાં જણાય છે બધું દ્રવ્યનો પર્યાય. પણ એનું બળ છે દ્રવ પ્રત્યેનું રહે છે. આ સમ્યક દ્રષ્ટિના પરિણામને સ્પષ્ટ કરીને બતાવે છે. એટલા માટે કે એની ઓળખાણ પડે, એ કલ્પના ન કરે કે સમ્યક દ્રષ્ટિ પણ મારી જેમ જ બધો વ્યવહાર કરે. ખાવું, પીવું, હાલવું, ચાલવું, બોલવું બધું મારી જેમ કરે છે એવી એની કલ્પના થાય. એનું બળ ક્યાં જાય છે કે જો એના અનુભવની પર્યાય ઉપર પણ એનું બળ નથી, એનું જોર નથી, તો પછી બીજા અન્ય પદાર્થો જ્ઞાનમાં આવે છે એના ઉપર એનું બળ હોય એ વાત રહેતી. ઘણી વાર એ તર્ક આવે છે, સમ્યક દ્રષ્ટિ હોય અને કોઈ મૂર્તિની સ્થાપનાને ઉઠાપે તો સમ્યક દ્રષ્ટિ જોરથી થશે. ભગવાનના માર્ગમાં જિન પ્રતિમાનું સ્થાપન સનાતન છે એ સિદ્ધાંત અંતર્મુખ પરમાત્મ દશા થવાને અનુકૂળ હોવાથી શંકરભાઈ સ્થાપે છે. એ સિદ્ધાંત પોતાના ધ્રુવ અને ધ્રુવ આત્માને સન્મુખ થવામાં લાગુ પડતો હોવાથી ત્યાં સિદ્ધાંતનું ઉત્થાપન થતું હોવાથી પ્રતિમાજીના સ્થાપનના નિષેધને એ જોરથી ઉડાવે. દ્રષ્ટિને પરચું પોતાની પર્યાયનું બળ નથી, જોર પર્યાય ઉપર જોર નથી, અને આ પરદ્રવ્ય ઉપર કેમ જોર દે છે? પ્રતિમાની સ્થાપના, પ્રતિમા તો પરદ્રવ છે, એના ઉપર કેમ જોર દીધું? એને તો પોતાની પર્યાય ઉપર જોર હોતું નથી. કહે છે કે અહીંયા પ્રતિમા ની સ્થાપના ઉપર જોર નથી, પણ સ્વદ્રવ ઉપર જોર છે. એ સ્વદ્રવ ના જોર માં એ વિષય ચાલે છે. કેમ કે સ્વદ્રવ જોર પ્રત્યે એવો જે સિદ્ધાંત એનો એમાં નિષેધ આવે છે, એ નિષેધ યોગ્ય છે. ત્યાં ત્યાં પરદ્રવ નો આગ્રહ છે એમ લઈ શકાય. દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું દ્રવ પ્રત્યેનું બળ છે, અને તેથી આખું પરિણમન એ દ્રષ્ટિવશ છે એમ ગણવામાં આવે છે. અથવા બળ જયારે દ્રષ્ટિઓને બળ દ્રવ્યો અનુસરે છે, દ્રવ ઉપર ભૂંસાવે છે, ત્યારે પરિણમનમાં અનંત ગુણનો એ મુખ્ય ભાગ થઈ પડે છે, મુખ્ય ભાગ થઈ પડે છે. પછી બીજી જેટલું કોઈ પરિણમન છે તે ગૌણ ભાગમાં જાય છે, અને દ્રષ્ટિ અને પુરુષાર્થના પરિણમનને મુખ્ય ભાગ ગણવામાં આવે છે. એ રીતે આ બોલમાં સમ્યક દ્રષ્ટિના પરિણમનનો પરિચય કરાવ્યો છે. અંતરંગ સૂક્ષ્મ દ્રષ્ટિથી એ વિષયને ગ્રહણ કરવો જોઈએ. એ સૂક્ષ્મ વિષય છે. કોઈ એમ કહે કે સમ્યક દ્રષ્ટિને એનું બળ હશે, આપ કયો છો, શાસ્ત્રમાં એવી વાત આવે છે, એટલે અમે ના કહેતા નથી. પણ એવું કાંઈ ખ્યાલમાં આવતું નથી અમને, એવું ક્યાંય ખ્યાલમાં આવતું નથી. કે તમે ખ્યાલ કરવાની જે યોગ્યતા છે એ આવ્યા ખ્યાલમાં ક્યાંથી આવશે? એ પણ કેટલી તૈયારી માંગે એવો વિષય છે. એ પહેલા કોઈ પાત્રતા હોય તો ઓછી શકાય છે. ડાક્ટર ને બીજો ડાક્ટર ઓછી હશે એમ કે બે એ તો શાસ્ત્ર બને. જે વાત કરે કે આ હોજરી માં આમ છે, આમ છે, માતર આમ છે, આમ છે, ભાષા થોડી જુદી પડે છે ને, તો એ તો ડાક્ટર ડાક્ટર ને ઓછી હશે કેમ કે બે વિષય ને ઘણા છે એક જ વિષય, અને જેથી વધારે એક દર્દી ઓળખી શકે, દર્દી ડાક્ટર ને ઓળખી શકે. ચાર ડાક્ટર ને ભેગા કરો તમે અને ચારેય નો મત લો, પછી દર્દી ને પૂછવામાં આવે, બેસ્ટ જજમેન્ટ એનું ગણવામાં આવે છે. ચારેય મત એ કયા ડાક્ટર ને આમ કહે, આ ડાક્ટર આમ કે છે, આ ડાક્ટર આમ કે છે, આ આમ કે છે, આમ કે છે, તો મારું દરેક કોણ હોય છું કેમ લાગે છે? એ ભલે ડાક્ટર નું ગુણ્યો નથી, દર્દી ડાક્ટર કેમ છે, છતાં ડાક્ટર ને ઓળખાણ એને થાય. એમ જેને ભવરોગ નું વેદન છે અને ભવરોગ જે મટાડવા માંગે છે એવી તૈયારી થઈ છે, એ ભવરોગ ને મટાડવાનો ઈલાજ કોણ બતાવી શકે છે અને એ બતાવનાર કેટલો સાચો છે, એ મટાડવાની ખરેખર ની જેની ભાવના થઈ છે એ પરથી જોઈએ. અહીંથી મારો રોગ નથી. આ વાત બરાબર છે, મારો રોગ જરૂર અહીંથી મટશે. એને ખરેખર દર્દ મટાડવાની તૈયારીમાં આવું જોઈએ, નહીતર તો એ પોતાને દર્દી જ ક્યાં માને છે. નહીતર તો એ માને છે કે મને હું વાંધો છું, મારે કોઈ તકલીફ છે નહીં. લહેરથી ખાઈ પીને મજા કરી છે અને કાંઈ તકલીફ પડતી નહીં. એવું વિષય છે દર્દી ને ડાક્ટર જોવે. જ્ઞાની જ્ઞાની ને જાણે અને એક જ્ઞાની થવા લાયક જે તૈયારી વાળો પાત્રતા વાળો જે હોય એ પણ જ્ઞાની ને ઓછો. શ્રીમદજી એવી ભાષા કરી છે, મુમુક્ષુના નેત્રો મહાત્મા ને ઓળખી લે છે. એ મહાત્મા તે સમ્યક દ્રષ્ટિ છે, ગ્રંથો આ છતાં તે મહાત્મા છે. એમ તો બારમાં ત્યાગી વૈરાગી હોય તો ઓળખે, એમાં કઈ મોટી વાત નથી. પણ ગ્રંથમાં હોય તો ઓળખાવા મુશ્કેલ પડે. એને કોણ ઓળખે છે કે મુમુક્ષુના નેત્રો એને ઓળખે છે. એ નેત્રો શબ્દ બીજો છે, મુમુક્ષુ ઓળખે છે ને, મુમુક્ષુના નેત્રો એને ઓળખે છે. એટલે એની જે નજર છે એ ખાસ પ્રકારની છે કે જે એને ઓળખી લે છે, એવા એને નજરની રૂપમાં આપણે નેત્રો કહેવાય. એટલે મુમુક્ષુતા જેમાં પ્રગતિ છે, જેને ખરેખર છૂટવું છે, એ છૂટનાર છોડાવનાર ને બરાબર પોષી લે છે. આ મને છોડાવે છે, આની વાત છે, એને ઉપકારી થાય છે. મારા આત્માની સાથે એમના સ્વરૂપને બતાવનારા વચનો અનુસંધાન કરાવે એવા છે. એમને પોતાને પ્રકૃતિ અંદર માંથી આવે છે. કુંડકુંડાદી આચાર્યો આપના વચનો આ પામરને પોતાને પામર કહેવાય છે. આ પામરને સ્વરૂપાનુસંધાન વિશે ઉપકારી થયા તે અર્થે આપને નમસ્કાર કરું છું. આવા કહેવાય છે કેવી ભક્તિ આવી છે. કુંડા ક્યાંય તો પરોક્ષ. Thank you.